શ્રી પંચાસ્તી કાય સંગ્રહ ગાથા 20 અને 21 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 1 મૂળ કેસેટમાં બીજો અવાજ સાથે આવે છે.
બાહ્યલિંગ અથવા વેશ કેટલો કેટલા પ્રકારના છે, ધારણ કર્યા ભગવાન જિનેન્દ્ર દેવે દીક્ષા અંગીકાર કરીને જે વેશ છે એમનો મગ્ન દિગંબર એવો વેશ સાધુઓનો હોય છે. તથા દૂસરા ઉત્કૃષ્ટ શ્રાવકો કા લિંગ હૈ, બીજી જે ઉત્કૃષ્ટ શ્રાવક છે શુલક અને ઉલ્લક દર્શન 11મી પ્રતિમાના ધારક છે. 11 પ્રતિમા છે જે પાંચમા ગુણસ્થાનમાં ઉત્કૃષ્ટ પદ ક્ષુલ્લક અને ઉલ્લક છે અને ત્યાં બાહ્ય વિશમાં બાહ્ય ત્યાગમાં ફરક પડે છે. ક્ષુલ્લક છે એ કેટલાક કપડાં રાખે છે, ઉલ્લક છે એ માત્ર કોપી મંગુટી ધારણ કરે છે. એ શ્રાવકોનું ઉત્કૃષ્ટ ચિહ્ન છે. ઓર તીસરા અવરસ્થિત અર્થાત જગન પદ મેં સ્થિર એસી આર્યિકાઓનું કા લિંગ હૈ. આર્યા છે એટલે સ્ત્રીઓમાં જે શ્રાવક છે એનું આર્યિકા કહો અર્જિકા કહો, એ કોઈ સાધુની સ્થિતિ નથી, એ ગ્રહસ્થની સ્થિતિ છે. સ્ત્રી લિંગધારી સાધુ હોઈ શકે નહીં. એટલો પ્રયત્ન એટલો આત્મસ્થિરતાનો તુષાર એ વ્યવસ્થામાં થઈ શકતો નથી. આયુષ્ય પર્યંત અવરસ્થિતાનામ અવર અવર એટલે બીજું, અવરનો અર્થ થાય છે બીજું. તીસરા અવરસ્થિત એટલે ત્રીજા એ સિવાયનો અર્થ જગન પદને સ્થિત એ છે. આ જગન એટલે ચોથે સંસ્થાને પાંચમા સંસ્થાને હોય છે નીચે આર્યિકાઓ છે એ ત્રણ જૈન દર્શનમાં બાહ્ય વેશ હોય છે તેમ પ્રકારે. તથા ચોથા લિંગ દર્શનમાં હૈ નહીં, આ સિવાય કોઈ કોઈ ચોથું જૈન દર્શનમાં બાહ્ય ચિહ્ન નથી. એ સમ્યક દ્રષ્ટિ શ્રાવક છે ચોથા ગુણ સ્થાને ચારે ગતિમાં હોય છે. એનું શું શું એનું ચિહ્ન છે? નારકી પણ હોય, તિરિંજ પણ હોય, મનુષ્ય હોય તો ગમે તે વેશમાં હોય, કોઈ ચાંડાળ પણ હોય, કોઈ બ્રાહ્મણ પણ હોય, કોઈ ક્ષત્રિય પણ હોય, દરેકને પોતપોતાના દુષ્કાળ અનુસાર વેશ હોય એનો કોઈ ચોક્કસ વેશ નથી. ત્યારે આર્યકાળનો ચોક્કસ વેશ છે, એની અંદર એને અમુક પ્રકારના કપડાં હોય છે. હે, એક જ સાડી હોય છે, બીજું કોઈ કપડું નથી હોતું, એક જ કપડું હોય છે, લાંબી સાડી હોય, એક જ સાડી હોય, શરીર પૂરેપૂરું શરીર ઢંકાવી હોય એ એક જ સાડી હોય છે. અને આમાં સૂર્ય તિલકમાં પણ એનો ચોક્કસ વેશ છે. અને ચોથા ગુણ સ્થાનવાળાનું કોઈ ચોક્કસ વેશ નથી, કેમ કે એ તો જુદા જુદા દેશમાં જુદા જુદા વેશ છે. તિરિંજને તો કોઈ કપડાં વગેરે હોતા નથી, નારકીઓ ને કઈ નથી, દેવ હોય છે એને, દેવના જુદા જુદા દેવ દેવના સ્થાનો અનુસાર એના વેશ હોય છે, પૂર્ણ પ્રકાર જુદા જુદા છે, અનેકવિધ છે, એટલે એનો કોઈ નિયમ છે. ત્રણ લીધા, ચોથા લિંગ દર્શન માં હે નહી, ચોથું કોઈ ચિહ્ન દર્શન માં નથી. ભાવાર્થ, જીને તમે તીનો લિંગ અર્થાત વેશ કહે હે, લિંગ કહો અથવા વેશ કહો, બાહ્ય વેશ કહો, એક તો વે હૈ જો યથાજાત રૂપ જિનદેવ ને ધારણ ક્યાં હૈ, યથાજાત રૂપ જેવું જન્મ થાય છે નવી દશામાં, એવું રૂપ જે જિનેન્દ્ર ભગવાને ધારણ કર્યું છે એવું એક તો મુનિઓનો વેશ હોય છે, તથા દૂસરા જ્યારે પ્રતિમા તે ધારી ઉત્કૃષ્ટ શ્રાવકતા હૈ, ચોથા અન્ય પ્રકાર કા ભેષ જીવત મેં નહીં હૈ, જો માનતે હૈ વો મૂળ સંઘ હૈ બાર હૈ. તો ભગવાન જિનેન્દ્ર દેવ થી જે પરિપાટી ચાલી આવી છે એ વિષય ને અહિયાં દર્શન પાડી, એ વિષય દર્શન નો લીધો છે આચાર્ય દેવે. 2000 વર્ષ પહેલા કુંકુંડાચાર્ય આ વાતને નિર્દેશ કર્યો છે, સ્થાપી છે કે આ પરિપાટી ચાલી આવી છે. એક જિનસુરવન, એક જિન્નો રૂપ છે, બીજું ઉત્કૃષ્ટ શ્રાવક નું છે, અને ત્રીજું છે એ આર્યકાનું છે. બસ આ સિવાય કોઈ ચોથો વેશ જૈન દર્શનમાં નથી, અથવા બીજા પ્રકારે કોઈ પણ વેશ ધારણ કરવી અને જૈનમતમાં માને તો એ સર્વજ્ઞ જૈનેન્દ્ર દેવથી ચાલી આવતી જે પરિપાટી છે એ અનુસાર નથી, શિફારસી હશે. વિશ્વમાં કાળક્રમે વિકૃતિ આવે છે, એ બધી અનેક પ્રકારની વિકૃતિઓ ઉત્પન્ન થાય કોઈ મૂળ વસ્તુને લાગુ પડતી નથી. કાળક્રમે આવતી વિકૃતિ એ વિકૃતિ તરીકે માન્ય રાખવી જોઈએ, એટલે કે વિકૃતિ નહીં ગણવી જોઈએ, એને અસલમાં ગણવી જોઈએ, એ વાત બરાબર નથી. બાહ્ય વેશ ઉપર છે 18મી ગાથા. આગે કહેતે હૈ કે એસા બાહ્ય લિંગ હો उसके अंतरंग श्रद्धान भी ऐसा होता है और वह सम्यक दृष्टि है. नकल करे छे ना मते साइको नथी, पण जे लोको बाहर मां जुदा पड़े छे ये तो कहवानी जरूर नथी कि सम्यक दृष्टि है, कि सम्यक दृष्टि छे जे बाहर मां जुदा पड़े छे ये तो कोई ने कोई कारण सर जुदा पड़े छे. ભગવાન જિનેન્દ્ર દેવ થી ચાલી આવતી જે પરંપરા, એ પરંપરાને જે કોઈ તોડે છે એ તોડે છે, એને તો સમ્યક દર્શન છે એમ પણ કોઈ પ્રકારે પરીક્ષા કરવાનું સ્થાન પણ રહેતું નથી. કેમ કે એને વ્યવહાર શ્રદ્ધાંત તો એટલું અવશ્ય હોય કે જિનેન્દ્ર દેવનું જે પરિપાટી છે તે અનુસારમાં ફેરફાર કરવાનો તો સવાલ જ મારે ઉત્પન્ન થતો નથી. એટલી બાહ્યાજ્ઞાનો ધારક પણ ન હોય અને અંતરંગમાં એને સમ્યક દર્શન હોય એ પ્રશ્ન તો ત્યાં વિવાદાસ્પદ પણ છે, ન્યાય લાગુ પડે છે. જેને બાહ્ય વિષયમાં પણ આજ્ઞાનો ભંગ કરવો એ સામાન્ય છે, એને અંતરંગમાં શુદ્ધાત્માનું શ્રદ્ધાનનો તો પ્રશ્ન જ રહેતો. અંતરંગ શ્રદ્ધાન આવું હોય છે એ વાત કરે છે. તાણ રોમ સો સદથી મણયવો ઓ द्रोण, नौ पदार्थ, पांच अष्टिकाय, सात तत्व ये जिन वचन में कहे हैं उनके स्वरूप का जो श्रद्धान करे उसे सम्यक दृष्टि जानना। सम्यक दृष्टि में व्यवहार श्रद्धान मां छद्रव चेतन ने बाकी ना पांच अचेतन अजी सुदगर परमार्थी अधर्मार्थी आकाश ने कहा। नौ पदार्थ पदार्थ ने पदार्थ ना भेदे जीव जीव से मांडी कुल पाप मांडी में आश्रम समय निद्रा ने मोक्ष सेवा नौ पदार्थ है। छद्रव में पांच अस्थिकाय है एक कारणों सिवाय ना पांच पदार्थों क्षेत्र विस्तार वाला है। अस्थिकाय नो अर्थ है કે અસ્થિ એટલે હોવાપણું છે અને કાય છે એટલે એનો ક્ષેત્ર વિસ્તાર પણ છે એટલે બહુ પ્રદેશી છે। કારણ એક પ્રદેશી છે એટલે એને કાય નથી ક્ષેત્ર વિસ્તાર નથી કાયા એટલે ક્ષેત્ર વિસ્તાર એનું બાકીના પાંચને ક્ષેત્ર વિસ્તાર છે। આમ તો પુગળ પરમાણુ છે એનું અને કારણનું ક્ષેત્ર એક સરખું છે પણ પુગળ પરમાણુ સ્કંદમાં બહુ ભાગ જોવામાં આવે છે છૂટા જોવામાં ઓછા છે અને સ્કંદોમાં આનંદ આનંદ છે એટલે એને અસ્થિકાય પણ વધારે કરવામાં આવ્યો છે ઉપચાર છે। સાત તત્વ નવ પદાર્થમાંથી પુણ્ય પાપને ખાલી આશ્રમમાં સમાવી દેવામાં આવે છે ત્યારે તત્વ તરીકે એને સાત તત્વ ગણવામાં આવે છે। આ જીન વચનમાં કહેલા છે ભગવાન જીનેન્દ્ર દેવે આ વિષયનું નિરૂપણ કરેલું છે દેવ ધનથી અને ગંધર્વદેવે એને અંગપૂર્વમાં ગૂંથ્યું છે અથવા એની રચના શાસ્ત્રારૂઢ કરેલી છે। ત્યારથી પછી પરંપરાએ આચાર્યોએ શાસ્ત્રમાં એ વિષયનું નિરૂપણ કરે છે કે સ્વરૂપા જે શ્રદ્ધાન કરે એ છ દ્રવ્યોનું નવ પદાર્થોનું અસ્થિકાયોનું તત્વોનું જે યથાર્થ શ્રદ્ધાન કરે જેવા છે એવું શ્રદ્ધાન કરે તો એને સમ્યક દ્રષ્ટિ જાણવો એ વ્યવહાર શ્રદ્ધાનનો વિષય છે। ખરેખર તો એ છ દ્રવ્યાદી ભેદો છે એ વ્યવહાર શ્રદ્ધાનનો વિષય છે। નિશ્ચય શ્રદ્ધાનનો વિષય એના ઉપર છે સમર્પિત નિશ્ચય શ્રદ્ધાનનો વિષય પોતાનું સ્વીકારી શુદ્ધાત્મ સહજાત્મ સ્વરૂપ છે જે સાક્ષાત સિદ્ધપદ સ્વરૂપ છે જેવા સિદ્ધ પરમાત્મા છે એવું જ આત્માનું જે પરમ સ્વરૂપ છે જેને પરમાત્મા સ્વરૂપ કહેવામાં આવે છે એ નિશ્ચય શ્રદ્ધાનો વિષય છે। ભાવાર્થ જાતિ અપેક્ષા છ દ્રવ્યો કે નામ હવે જે બધા ભેદ કયા એને નામ કહે છે। છ દ્રવ્યોના નામમાં જીવ પુદ્ગલ ધર્મ અધર્મ આકાશને ફાસ યો તો છ દ્રવ્ય હૈ એ છ પ્રકારના દ્રવ્ય છે સંખ્યા દરેકની જુદી જુદી છે જીવોની સંખ્યા અનંત છે પુદ્ગલોની સંખ્યા અનંત અનંત છે ધર્માસ્થિકા એક છે અધર્માસ્થિકા એક છે આકાશ એક છે કારણો અસંખ્ય છે સંખ્યા એ બધા અનેક ભેદે છે જાતિ અપેક્ષા એના છ પ્રકાર જોવામાં આવ્યા છે। યો તો છ દ્રવ્ય એટલે છ જાતિના દ્રવ્ય છે સંખ્યાઓ છ છે એમની સંખ્યા એ તો દરેક જાતમાં જુદો જુદો પ્રકાર છે તથા જીવ અજીવ આશ્રય બંધ સંવર નિદ્રા મોક્ષ ઓર પુણ્ય પાપ એ નવ તત્વ અર્થાત નવ પદાર્થ હૈ આજે નવ પ્રકાર કયા છે નવ પદાર્થમાં પદ અને અર્થ એક એક શબ્દ છે તે પદ છે એનો જે ભાવ છે એને અર્થ કહેવામાં આવે છે એ બંનેની સંધિ કહીને એને પદાર્થ કહે છે શબ્દનો અર્થ એ શબ્દનો ભાવ છે એવો સામે એવો ભાવ છે જીવનો જીવ ભાવ છે પુણ્યનો પુણ્ય ભાવ છે આશ્રમનો આશ્રમ ભાવ છે મોક્ષમાં મોક્ષ ભાવ છે ભાવનો પ્રકાર લીધો છે એ નો ભેદે ભાવના પ્રકાર છે। છ દ્રવ્યમાં કાળ વિના પંચાસ્તિકાય હૈ છ દ્રવ્ય છે એમાં કાળને એક બાજુ રાખીએ અસ્થિકાયાનો ક્ષેત્ર વિસ્તાર નથી તો બાકીના પાંચ છે એ ક્ષેત્ર વિસ્તાર વાળા છે તેથી એને પંચ અસ્થિકાય અથવા પંચાસ્થિકાય કહેવામાં આવ્યા છે આપણે આ પહેલા વાંચ્યું કુંકુંદાચાર્ય રચિત પંચાસ્તી કાય સંગ્રહ નવ પદાર્થ પૂર્વક એનું વર્ણન છે. એની અંદર નવ પદાર્થનો વિષય લીધો છે અને પંચાસ્તી કાયનું વર્ણન કરવામાં આવ્યું છે. એ સિવાય મોક્ષ માર્ગનું વર્ણન કરવામાં આવ્યું છે. જે સાતમાં અંદર માં સમાવેશ થઈ જાય છે એને સાત તત્વ કહેવામાં આવે છે. તત્વ એટલે તે પણ સાતમાં સાત નું સાત પણ છે. તે સાતમાં તત્વ તે પણ તત્વ એટલે તે અને ત્વ એટલે પણ તત્વ. તે સાતેમાં સાતનું વિભિન્ન ભાવો ધારનારું તે પણ છે એને તત્વ કહેવામાં આવે છે. પુણ્ય પાપને એમાં સમાવી દીધા છે, પદાર્થમાં લીધા છે પણ તત્વમાં નથી લીધા. અપેક્ષા એ કોઈ વખત નવ પદાર્થ નવ તત્વ પણ કહેવામાં આવે છે. એમ કોઈ વખત ખુલાસો કરવાની જરૂર પડે છે. આમ તો સાત તત્વોમાં બધી વાત આવી જાય છે પણ સાત તત્વોની અંદર તત્વ દ્રષ્ટિએ પુણ્ય પાપ એક છે. તત્વ દ્રષ્ટિએ જોઈએ તો પુણ્ય પાપ એક છે. એમાં થોડી નિશ્ચય પ્રધાનતા છે. કયા પ્રકારે કે જો કોઈ જીવ જે કોઈ જીવને શુદ્ધાત્મ તત્વની દ્રષ્ટિ થાય તો એ શુદ્ધાત્મ તત્વના દ્રષ્ટિની અપેક્ષાએ પુણ્ય ને પાપ બંને પરમાં એક સરખા એક જાતમાં જાય છે. કેમ કે બંને વિકાર છે, બંને મલિન ભાવ છે, બંને પોતાના સ્વભાવથી વિરુદ્ધ ભાવ છે, પર છે અને બંને આત્માને હિતકર નથી, અહિતકર છે. પુણ્ય પાપ અધિકારની વ્યાખ્યા મળી દે ને કે શુભ છે એ સુશીલ છે અને અશુભ છે એ કુશીલ છે. એમ જો કહીએ તો પ્રશ્ન એ ઉત્પન્ન થાય છે કે જે કુશીલ હોય એ સંસારમાં કેમ દાખલ કરે? તમે તો સંસારમાં દાખલ કરે છે જીવને, છે કે નહીં? કોઈ જીવને સંસારમાં દાખલ કરે છે કે નહીં? આપણને ઉદયવાળાની સ્થિતિ જોઈએ છે કે નહીં? એ પ્રશ્ન પોતે જ ઉઠાવ્યો છે પહેલી ગાથામાં. એટલે તત્વ દ્રષ્ટિએ બંનેને એક જગ્યાએ એક સ્થાનમાં ખટવામાં આવે છે. પુણ્યાશ્રવ હો કે પાપાશ્રવ હો, પુણ્ય બંધ હો કે પાપ બંધ હો, બંને બહુ બ્રહ્માંડના છે, બહુ બ્રહ્માંડના કારણ, બંનેના જ કારણ. એટલે તત્વ દ્રષ્ટિ છે એમાં. કોઈ વખત એ તત્વ દ્રષ્ટિમાંથી કોઈ એ સ્ટેજ થી વિકૃતિ લે કે પુણ્ય પાપ તો સરખું છે માટે પુણ્યમાં કાંઈ પડવાની જરૂર નથી, આપણે પાપમાં કાંઈ વાંધો નથી, તો એને પછી નવો પદાર્થ સમજાવવા આપણે કે સાત તત્વ હજી સુધી તારી બુદ્ધિ કામ કરતી નથી, તારી બુદ્ધિ તાત્વિક વિષયમાં હજી કાર્યગત થતી નથી, તને નવો પદાર્થ સમજાવવાની જરૂર છે. તો પુણ્ય જુદું છે અને પાપે જુદું છે એ પણ અપેક્ષા છે. નવ પદાર્થ સપ્ત તત્વ, પુણ્ય પાપ વિના નવ પદાર્થ છે એ સપ્ત તત્વ છે એટલે એક જ છે. એમાં પુણ્ય પાપનો એના અંતર્ભેદમાં સમાવેશ કરવામાં આવી જાય છે. પુણ્યતા સંક્ષેપ સ્વરૂપ ઇસ પ્રકાર હૈ, તેનું સંક્ષેપમાં જે સ્વરૂપ છે તે આ રીતે છે. જીવ તો ચેતના સ્વરૂપ હૈ ઓર ચેતના દર્શન જ્ઞાનમય હૈ. જીવ છે તે ચૈતન્ય સ્વરૂપે છે અને જે ચૈતન્ય છે એમાં દર્શન ને જ્ઞાન બંનેનો સમાવેશ થાય છે. જ્ઞાન દર્શનમય કહો કે ચેતનામય કહો, ભેદથી કહો તો જ્ઞાન દર્શન, અભેદથી કહો તો એને ચેતના કહેવામાં આવે છે. એ જીવનું સ્વરૂપ છે. મુખ્યપણે મુખ્યપણે જીવનું સ્વરૂપ ચેતનામય, ચેતના સ્વરૂપ અથવા જ્ઞાન દર્શનમય છે. ઉદ્ભવ સ્પર્શ રસ ગંધ ગુણ સહિત મૂર્તિ છે. દરેકના મુખ્ય ગુણ લેવામાં આવે છે. ઉદ્ભવ જે અજીવ છે, જળ છે, એમાં સ્પર્શ રસ ગંધ રસ એ ચાર મુખ્ય ગુણ છે. તેનાથી તેનું મૂર્તિમંત સ્વરૂપ જણાય છે, તેથી એને મૂર્તિક કહેવામાં આવે છે. એ મૂર્તિક છે, મૂર્તિકનો અર્થ એવો છે કે જેમાં રૂપરસ ગંધ હોય એને મૂર્તિક કહે છે, અથવા જે ઇન્દ્રિય જ્ઞાન દ્વારા જ્ઞાન ગોચર થાય છે એને પણ મૂર્તિક કહેવામાં આવે છે. પાંચ ઇન્દ્રિયો દ્વારા જણાવું એના જે ભેદ જોઈએ મુખ્યપણે, એ છૂટો પરમાણુ છે અથવા જોડાયેલા પરમાણુને સ્કંદ કહેવામાં આવે છે. એકલો પરમાણુ છે ઇન્દ્રિય જ્ઞાન ગોચર થતો નથી. સ્કંદની અંદર સ્થૂળ પર્યાયને પ્રાપ્ત સ્કંદ હોય છે, ઇન્દ્રિય જ્ઞાન ગોચર થાય છે. સૂક્ષ્મ પર્યાયને પ્રાપ્ત સ્કંદો પણ ઇન્દ્રિય જ્ઞાન ગોચર થતા નથી. જેમ કે કર્મ વર્ગણા તેજસ વર્ગણા ઇન્દ્રિય જ્ઞાનમાં જણાતા નથી. ભેદને શબ્દ બંધ સૂક્ષ્મ સ્થૂળ સંસ્થાન ભેદ તન છાયા આતપ ઉદ્યોગ ઇત્યાદિ અનેક પ્રકારે સ્કંદના ભેદો પેટા ભેદો જોઈએ તો અનેક છે. એમાં શબ્દ છે પણ પૂર્વ સ્કંદની પર્યાય છે, જે કર્ણેન્દ્રિયનો વિષય થાય છે. બીજી ઇન્દ્રિય દ્વારા એ ગ્રહાતો નથી, ફક્ત કર્ણેન્દ્રિય દ્વારા એ ગ્રહણ થાય છે. પણ એ અનેક પૂર્વ પરમાણુમાં જથ્થાની અવસ્થા છે એને સ્કંદ કહેવામાં આવે છે. એ શબ્દ છે, બંધ છે, આ અનેક પરમાણુઓનો બંધ સ્કંદ છે. સૂક્ષ્મ છે, સ્થૂળ છે, એની સૂક્ષ્મ પર્યાય હોય છે, સ્થૂળ પર્યાય હોય છે. સંસ્થાન એટલે અનેક જાતના આકાર હોય છે, એના અનેક ભેદ પ્રભેદ હોય છે. તમ એટલે અંધકાર છે, અંધર્મ છે, પૂજગળ પર્યાયનો સ્કંદ છે. છાયા આ પડછાયો પડે છે એ પણ પૂજગળ પર્યાયનો સ્કંદ છે, પૂજગળનો સ્કંદ છે. આ તો ઉદ્યોગ પ્રકાશ ગરમી તાપ પડે છે, આ પ્રકાશ છે, આ સૂર્યના કિરણ છે, બત્તીના લાઈટ છે, એ બધા દીવાનું પ્રકાશ છે, એ બધા ઉદ્ગળ પરમાણુઓના સ્કંદ છે. એ વગેરે અનેક ભેદો છે. ધર્મદ્રવ્ય અધર્મદ્રવ્ય આકાશ દ્રવ્ય એક એક છે. છ દ્રવ્યમાં આ ત્રણ જાતના પદાર્થો સંખ્યા એક એક છે. ધર્માસ્તિકા એક છે, અધર્માસ્તિકા એક છે, જે ચૌદ રાજ્ય લોક પ્રમાણ છે, અને આકાશતિકા એક છે કે જેની અંદર લોકાકાશ અલોકાકાશ એવા બે ભેદથી સર્વત્ર કોઈ ક્ષેત્રમાં જે બાકી નથી એવું આકાશ દ્રવ્ય એક છે. એ ત્રણેય એક છે અને અમૂર્તિક છે, એમાં રૂપરસ ગંધ વર્ણ નથી. એવા એ અમૂર્તિક છે અથવા અરૂપી છે. અરૂપી છે અને જડ છે. ચૈતન્ય પણ અરૂપી છે કે જેમાં રૂપરસ ગંધ નથી, ચેતન છે, જીવ છે તે. અને આકાશ ધર્માસ્તિ અધર્માસ્તિકા અમૂર્તિક છે પણ એ જડ છે, એમાં રૂપરસ ગંધ વર્ણ પણ નથી અને જ્ઞાન દર્શન ચૈતન્ય પણ એમાં નથી. અમૂર્તિક છે, નિષ્ક્રિય છે. નિષ્ક્રિય એટલે જે ગતિ કરતા નથી એને નિષ્ક્રિય અહીંયા કહેવામાં આવ્યા છે. એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રે ક્ષેત્રાંતર કરતા નથી. આકાશ આકાશને તો ક્ષેત્રાંતર કરવાનો પ્રશ્ન નથી, કેમ કે એ તો સર્વત્ર છે. એટલે એને ક્યાંય હલવા માટે બાકીની જગ્યા હજી ખાલી છે એ પ્રશ્ન નથી. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય ચૌદરાજુ જે લોક છે પુરુષાકાશ એ રીતે જે સ્થિત છે અનાદિ અનંત એ રીતે જ રહે છે. એ પણ કોઈ જગ્યાએ હલનચલન કે સ્થિર કોઈ જગ્યાએ ગતિ કરતા નથી. એટલે એને નિષ્ક્રિય કયા છે. અમૂર્તિ છે, નિષ્ક્રિય છે. કાળાનું અસંખ્યાત દ્રવ્ય છે, કાળના અણુઓ છે, તે લોકાકાશના સર્વ પ્રદેશે એક 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 પ્રદેશમાં એક એક જેમ કોઈ હીરો મીધો હોય એમ વધેલા છે, રહેલા છે. એ પણ નિષ્ક્રિય છે. એ પણ પોતાનું કોઈ ક્ષેત્ર છોડીને કાળાનું કોઈ બીજા ક્ષેત્રે એક કાળાનું બીજા ક્ષેત્રે જાય એવું બનતું નથી. સર્વ પ્રદેશે અનાદિ અનંત જે કારણો જે ક્ષેત્રે છે ત્યાં તેમને તેમ છે. એ પણ ગતિ ક્રિયા કરતા નથી. અસંખ્યાત દ્રવ છે, સંખ્યા અસંખ્યાત છે, તે પણ અમૂર્તિક છે. એમાં પણ રૂપરસનો સ્પર્શ નથી, એમાં પણ જ્ઞાન દર્શન ચેતના એમાં નથી, એ જળ છે. કાળ કો છોડ કર પાંચ દ્રવ્ય બહુ પ્રદેશી હૈ, કાળને છોડીને પાંચના દ્રવ્યો અનેક પ્રદેશી બહુ પ્રદેશી હૈ, ઇસલિયે અસ્તિ કાય પાંચ હૈ. ક્ષેત્ર વિસ્તાર જોઈને એને કાય નામ આપવામાં આવ્યું છે. અસ્તિ તો બધા છે, અસ્તિ એટલે છે હોવા પણ, અસ્તિ કાય એટલે એને ક્ષેત્ર વિસ્તાર છે, એ પાંચ છે. કાળ દ્રવ્ય બહુ પ્રદેશી નહીં હૈ, ઇસલિયે વો અસ્તિ કાય નહીં હૈ. ઇત્યાદિ उनका शरीर तत्वार्थ प्रकृति का से जानना, आ रीते एनु स्वरूप उमा स्वामी रचित एक तत्वार्थ सूत्र अर्थात जानना मोक्ष मोक्ष शास्त्र है, तो विस्तार वालों शास्त्र है. जैसे न वाचू हो एक बार तो एनो स्वाध्याय कर लो, मोक्ष शास्त्र है तत्वार्थ सूत्र. स्वामी भाई બીજા અનેક શાસ્ત્રો માંથી એને અનુસરતા વિષયો લઈને સંગ્રહ પણ કર્યો છે. ઉમાસ્વામીની રચના વાળું છે એ જોઈ લેવું જોઈએ. અને અંદર ઘણી વાતો કેટલીક કરુણાની યોગની, અધ્યાત્મની, લોકની, તત્વ અપેક્ષાએ ઘણી વાતો આવે છે. આ આ સૂત્રો તો વર્તમાન શ્વેતાંબર સંપ્રદાય પણ માન્ય કરે છે. એમ કે છે કે પીતાંબર ના આચાર્ય હતા. પણ તત્વાર સૂત્રો ના સૂત્રો એ આધારભૂત સૂત્રો તરીકે ટાંકવામાં આવે છે. જેમ કે પહેલું સૂત્ર છે આ શાસ્ત્રનું, સમ્યક દર્શન ના અંતારી પ્રાણી મોક્ષ માર્ગ. મોક્ષ નો માર્ગ એ સમ્યક દર્શન ના અંતારિત્ર છે. સમ્યક દર્શન ના ચારિત્ર સિવાયના જે પરિણામ છે એ મોક્ષ માર્ગમાં એનું સ્થાન છે. ત્યાંથી માંડીને અનેક સૂત્રો છે. કાળને છોડીને પાંચ દ્રવ્યો બહુ પ્રદેશી છે, કાળ દ્રવ્ય બહુ પ્રદેશી નહીં હોય, એટલે અસ્તિકાય નહીં હોય, એ વગેરે બ્રહ્મનું સ્વરૂપ તત્વા સૂત્રમાંથી જાણવું. જીવ પદાર્થ એક હૈ ઓર અજીવ પદાર્થ પાંચ હૈ. જીવ પદાર્થ એક છે અને અજીવ પદાર્થ છે એ પાંચ છે. ચૈતન્યમય જ્ઞાન દર્શનમય જીવ પદાર્થ એક જાતિનો છે, એક છે એટલે એક જાતિનો છે, એક છે એટલે બધા મળીને એક છે, વેદાંત કહે છે એવી રીતે નહીં. એક જાતિ એક છે, સંખ્યા એ અનંત છે. કેમ કે દરેક જીવોને એના કર્મ અનુસાર વિભિન્ન ગતિના ફળ ભોગવવાના પ્રત્યક્ષ જોવામાં આવે છે. જીવ તે કર્મબંધ યોગ્ય, અજીવ પદાર્થ કાં છે, જીવ તે કર્મબંધ યોગ્ય પુદ્ગળો કા આના આશ્રવ હૈ. જીવને કર્મબંધને યોગ્ય એવા જે પુદ્ગળોનું આવવું, એવી જે આવવાની પ્રક્રિયા, ઉદ્ગળ કર્મના આવવાની પ્રક્રિયાને આશ્રવ કહેવામાં આવે છે, અથવા આવવાની પ્રક્રિયારૂપ અવસ્થાને આશ્રવ કહેવામાં આવે છે. આશ્રવ ભાવ શું છે? શરદી થયો તો નાકમાંથી પાણી સ્રવે છે, સ્રવ્યું. આ ઝરણામાં ઝરણાનું પાણીનો સ્રવ ગણવામાં આવે છે. પાણીનું વહેણનો સ્રવ ક્યાંથી છે? કે ભાઈ ફળાના ડુંગરમાંથી એ પાણી સ્રવે છે. એ સ્રવનું સારી રીતે આવવું એને આ સ્રવ કહેવામાં આવે છે. એ કર્મબંધન યોગ્ય પુત્રોનું આવવું, આગમન, એને આશ્રવ કહેવામાં આવે છે. એ આગમનની અવસ્થા છે. અને એ આવીને સ્થિર થવું, જોડાવું, બંધાવવું, એ કર્મોકા બંધનાને બંધન, કર્મના બંધની અવસ્થાને બંધ કહેવામાં આવે છે. આશ્રવ કા રૂપના, એ આશ્રવ આવતો અટકી જવો
उसको रुग्ण असंवर है, यानी संवर कहवामां आवे छे। आश्रव ने योग्य पुद्गलो न आश्रव आश्रव में अटकी जवू એને સંવર કહેવામાં આવે છે। જગતમાં પદાર્થો, જળ પદાર્થો અને એની અવસ્થાના ભેદ જોવામાં આવે તો અનંત છે, પણ તત્વદ્રષ્ટિએ આટલી જ વાત લેવામાં આવે છે, બાકીની વાત તત્વમાં તત્વના ખાનામાં આવતી નથી। કર્મનું આવવું, કર્મનું સ્થિર થવું, જોડાવું, બંધાવવું, કર્મનું અટકી જવું, કર્મનું ખરી જવું, પ્રયોજન છે ને, પ્રયોજન વિશે ને તત્વમાં લીધા છે। છે બધી અજીવની અવસ્થા, પણ જીવના બંધ પરિણામ અને જીવના મોક્ષ માર્ગના મોક્ષ અને મોક્ષના કારણરૂપ પરિણામ, બંધ અને બંધના કારણરૂપ પરિણામ, એના નિમિત્તે થતી જે કર્મની અવસ્થા, બસ એને તત્વમાં સમાવેશ આપવામાં આવ્યો છે। એ તત્વદ્રષ્ટિએ તાત્વિક વિષય છે, અને બાકીનો વિષય તત્વદ્રષ્ટિ એ તાત્વિક રહેતો નથી। નહીતર તો જગતમાં પુદગુરોની અવસ્થાના ભેદ જોઈએ તો અનંત છે, કોઈ પાર વિનાના છે, પણ તત્વદ્રષ્ટિએ એનું કાંઈ પ્રયોજન છે એને બધાને કાઢી નાખે। એ રીતે જે આ તત્વજ્ઞાનનું જે પ્રતિપાદન છે એ ઘણું સુંદર છે, ઘણું સુંદર છે એટલું ને, પણ અત્યંત અસાધારણ છે। જેને તત્વજ્ઞાન વિશે બીજા ગ્રંથો વાંચ્યા હોય, અન્ય સંપ્રદાયોના અન્ય મતોના, પછી એની સાથે આ વિષયને પ્રયોજનની દ્રષ્ટિએ વિચારે ત્યારે એની કિંમત થાય। સંપ્રદાયના જન્મમાં હોય અને નાનપણથી જીવ એવી આશ્રસમર બંધ ગયા, મોક્ષ ગોખી નાખ્યું હોય, બીજી કાંઈ ખબર ન હોય, આપણા જન્મમાં આમ કીધું છે, ફલાણામાં આમ કીધું છે, ઠીક છે, અહીંથી વિશેષ વિચાર ન હોય તો એની કિંમત શું છે એ ખબર પડે એવું નથી। પ્રયોજનના દ્રષ્ટિકોણથી આટલું જ કેમ, અને આટલું છતાં આ રીતે કેમ, એ વિચારે તો એનું જે પ્રતિપાદન છે અને પ્રતિપાદનની જે પદ્ધતિ છે એ અસાધારણ છે। આશ્રવ કા રોગમાં સંવર હૈ, કર્મબંધ કા જડમાં નિર્જરા હૈ, એ કર્મબંધ નું ખરી જવું તેને નિર્જરા કહેવામાં આવે છે। સંપૂર્ણ કર્મો કા નાશ હોના મોક્ષ હૈ, એ દ્રઢ મોક્ષ કહે છે, સાધ કર્મોનો નાશ થવો એને મોક્ષ કહે છે, અને જીવમાં સંપૂર્ણ શુદ્ધિ થાય છે। જીવો કો સુખ કા નિમિત પુણ્ય હૈ, પર દુઃખ કા નિમિત પાપ હૈ। સંસારી જીવોને જન્મના ઉદયમાં એને શાતા લાગે છે, અને પાપના ઉદયમાં એને અશાતા લાગે છે, અથવા તો પાપના ઉદયમાં સંસારી જીવો ઘણી આકુલતા ભાવે પરિણમે છે, અને પુણ્યના ઉદયમાં મંદ આકુલતા એ પરિણમે છે, એટલે ઠીક લાગે છે, એટલે એને સુખ અને દુઃખનું નિમિત્ત કહેવામાં આવે છે। એ સંસારી સુખ દુઃખની વાત છે, લોકોએ માનેલા વસ્તુતા એ સુખનું સ્વરૂપ પુણ્યના ઉદયમાં છે। જીવો કો સુખ કા નિમિત્ત પુણ્ય હૈ, ઓર દુઃખ કા નિમિત્ત પાપ હૈ। એસે સત્ય તત્વો નવ પદાર્થ હૈ, આ રીતે સાત તત્વો અને નવ પદાર્થ છે, ઇનકા આગમ કે અનુસાર સ્વરૂપ જાણકર શ્રદ્ધાન કરને વાલે સમ્યક દ્રષ્ટિ હોતે હૈ। આગમ અનુસાર આ સાત પદાર્થ અથવા સાત તત્વ અથવા નવ પદાર્થનો યથાર્થ જાણ પણ કરીને એનું શ્રદ્ધાન એટલે પ્રતીતિ આવે, અને જીવ આવી ગયો ને, એ જીવની પ્રતીતિ પણ એમાં આવે છે। જીવની પ્રતીતિ આવતા એના વિકારી અને અવિકારી ભાવો જેવા તત્વદ્રષ્ટિએ છે એવા જ જ્ઞાનમાં પ્રતિભાસીને પ્રતિદ્રુપ થાય છે। એટલે આગમ અનુસાર એટલે જીવ આગમમાં યથાર્થપણે નિરૂપણ કરવામાં આવ્યું છે,
એવું જાણીને એની પ્રતીત કરવામાં આવતા જીવ સમ્યક દ્રષ્ટિ થાય છે, એને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. આટલી વાત છે. સમ્યક દ્રષ્ટિ થવામાં કોઈ લાંબી ચોડી વાત નથી, વાત તો સાત કે નવ ની છે. રસોઈ બનાવવાનું એક શીખવું હોય તો એની અંદર મિષ્ટાનના કેટલા પ્રકાર ને, ફરસાણના કેટલા પ્રકાર ને, શાક 56 જાતના ને, હે કોઈ ઢોકળા 10 જાતના કરે છે, આ તો નવો જ લાંબો કઈ નથી. એમ એવો હાવ નથી કે ભાઈ આ તો એટલી બધી લાંબી ચોડી વાત છે કે કાંઈ હિસાબ નથી, એવું કાંઈ નથી. બુદ્ધિવાળા માણસનો વિચાર કરીએ તો નવ ચીજ, નવ વાત, એનું સ્વરૂપ જાણવું, જેમ છે એમ જાણવું, અને જેમ છે એમ જાણીને એને પ્રતિમા લેવું, એમાં શું મોટી વાત છે? એવી કોઈ મોટી વાત છે? પેલું પેલું વાંચું કરે એમ લાગે બસ ને, નવની વાત છે ને એમાં શું? નવી તો કઈ મોટી વાત છે? વેપાર કરો તો ખાતા એમાં સેંકડો ખાતા પડે છે. એક ધંધો લઈને માણસ બેસે તો ગામના આટલા ને ગામ બહારના આટલા કેટલા ખાતા પડે છે, કેટલાનું ધ્યાન રાખે છે? એ ધંધામાં કેટલું કેટલું ધ્યાન રાખવું પડે છે? આ તો હવે નવની જ વાત છે, લાંબી ચોડી કઈ મોટી વાત છે? નવ માખું વિશ્વમાં અનેક ભેદ હોય ત્યાંનું કામ નથી. પાછું ઉદ્યોગ પર્યાયના અનેક ભેદ હોય તો એનું કાંઈ કામ નથી. તેને વેપાર કરતા નો આવડે તો કાંઈ વાંધો નથી, તેને નિશાળમાં કોલેજમાં ભણતા નો આવડે તો કાંઈ વાંધો નથી, દુનિયાદારીની બીજી ચતુરાય તારામાં ન હોય તો કાંઈ વાંધો નથી. આ નવમાં પારંગત થો એટલે ભગવાન કહે છે કે મોક્ષ માર્ગમાં તું પારંગત થઈ ગયો. આ તો બહુ બોલતો, એ તો તમારે સમજી તો હવે અપવાદની વાત છે, એવું પછી આપણે કાંઈ ન કરાય. એ તો યાદદાસની દ્રષ્ટિએ તો એનું કોઈ પ્રયોજન નથી, પણ એ યાદદાસની વાત છે. નવ તત્વોના ભાવની ખબર નહોતી પડતી એમ નહોતું શ્રીભૂતિ મુનિને, એમના પરિણામમાં પુણ્યાસરવ થાય પાપાસરવ થાય તો ખબર નહોતી પડતી, એવું નહોતું કે એનો નિષેધ એમને નહોતો આવડતો. અવિકાર પરિણામનો વિકાર પરિણામનો ભેદ શું ભૂતિ નહોતા જાણતા, એવું નહોતું કાંઈ. જીવ મારું સ્વરૂપ, હું મારું અસ્તિત્વ ક્યાં, મારું વેદાય છે, એવું ખબર નહોતી પડતી, એવું નથી કાંઈ. બીજા પદાર્થો જ્ઞાન ગોચર થતા તો એ પર છે ને ખબર નહોતી પડતી, પરપણાની એને સ્વપણે માનતા તો એવું કાંઈ નહોતું. એના શબ્દો યાદ નહોતા રહેતા, ભાવ બરાબર યાદ રહે, ભાવમાં કઈ ભૂલ થાય નહીં, અને ભાવનું પ્રયોજન છે, શબ્દોની યાદદાસ નહીં, એમ બતાવું છે. ત્યાં તો ખરેખર શિવભૂતિ મુનિના દ્રષ્ટાંતમાં તો એ લેવું છે કે શોષણ બહુ ઓછો એને યાદદાસ ન રહે તો એનું કઈ મોક્ષ માર્ગમાં પ્રયોજન નથી. પણ ભાવ તો તમે સમજાવવા જોઈએ. કોડરમાંથી એક બહુ સારો દ્રષ્ટાંત આપ્યું છે કે કોઈ માણસ સંગીત શીખે છે, સંગીતના વર્ગમાં જાય છે ને ક્લાસમાં, સંગીત શીખે છે તો રાગ રાગણી એના નામ શીખે છે કે આ કયો રાગ કહેવાય, આ કયો ઢાળ કહેવાય, અનુસ્તુપ કહેવાય, મંદાક્રાંતા કહેવાય, વસંતી અને આવે છે ને, તો એનું નામ શીખે છે, નામ શીખે છે ને એના એની માત્રા વગેરે છે એની વ્યાખ્યા બધી સમજે છે કે આમાં આટલી માત્રા હોય છે, આમાં આટલી માત્રા હોય છે, આમાં આટલા અનુસ્વરો છે, ફલાણું હોય છે, એના બધા પદ્ધતિ છે. લંબાવે ટૂંકાવે ને, અક્ષરને લંબાવે ટૂંકાવે બોલવામાં, હે સાંભળું બીજું એ બધું શીખે, મને બધું બરાબર આવડે, પણ કોઈ રાગ ગાય ત્યારે જ એને ભાવ સમજાય ને કે આ કયા રાગમાં ચાલે છે, શું કામનું, બધું મધ્ય હોય એને કે ભાઈ અનુસ્તુપમાં આટલી માત્રા હોય, ઉપેન્દ્ર વ્રજામાં આટલી માત્રા હોય, મંદાક્રાંતામાં આટલી હોય, શાર્દુલ ઉત્તરીતમાં આમ હોય, ફલાણું આમ હોય, પણ કોઈ ગાય ત્યારે એને સમજાય નહીં કે આ કયા રાગમાં ચાલે છે તો શું કામનું. અને કોઈની માત્રા ના આવડતી હોય પણ ગાય ત્યારે એને સમજાય કે આ ફલાણો રાગ ચાલે છે તો એ પારંગત છે. એના જેવી વાત છે કે નવ પદાર્થના નામ તો આવડવા બહુ સહેલા છે, એ તો પહેલી ગુજરાતી વાળાને પણ યાદ રહી જાય, યાદદાસમાં એ કઈ મોટી વાત નથી. અને કોઈ યાદદાસ ન રહે તો એ મોટી વાત નથી, કેમ કે પેલી મોટી વાત નથી માટે આને યાદદાસ ન રહે મોટી વાત નથી, પણ એના ભાવ બરાબર રહે ને, ભાવનો પરિચય હોવો જોઈએ. એ ભાવ છે જીવ ભાવ સાથે સંબંધ રાખે છે, તે ભાવ જીવના પરિણામમાં છે, જીવની અવસ્થામાં છે, જીવના સ્વરૂપમાં છે, અને એ પોતામાં હોવા છતાં એનો પરિચય કરીને પોતે ન ઓળખે તો પછી એને એથી આગળ ચાલવાનું રહેતું નથી. આગમ અનુસાર એનું સ્વરૂપ જાણીને પછી પોતાના અનુભવ સાથે, પોતાના પરિણામ સાથે, અવસ્થાઓ સાથે મેળવીને એને યથાર્થ પ્રતીતમાં લીધું, જી જાણવું આ પ્રકારે થાય એને યથાર્થને પ્રતીતમાં લીધું જોઈએ, એમ કરવા વાળા સમ્યક દ્રષ્ટિ થાય છે. અને એ રીતે જ્ઞાન સંધાન કરવા વાળા મોક્ષ માર્ગમાં પ્રવેશ પામે છે, અને જે જીવો મોક્ષ માર્ગમાં પ્રવેશ પામે છે એ અવશ્ય મોક્ષ, અવશ્ય મારી મોક્ષ છે એનો, એનો કોઈ મોક્ષ ન થાય એ પ્રશ્ન રહેતો નથી. એ 19 નંબરની વાત છે. 20 વ્યવહાર નિશ્ચિત ભેદ છે, સમયત્વ કો દો પ્રકાર કા કહેતે હૈ, અહીંથી લિંક લીધી છે. તો જો આ 6 દ્રવ્ય 5 અસ્થિકાર વગેરેનું સ્વરૂપ જાણે અને જાણનારને શ્રદ્ધનારને સમ્યક દર્શન થાય તો એ સમ્યક દર્શન નવે સંચિત છે, એના ઉપર વિષય લે છે. કે હવે વ્યવહાર અને નિશ્ચય એમ બે ભેદે સમ્યક દર્શનને કહેવામાં આવે છે. જીવાદે સદણમ સમત્તમ જીણવરે પણત્તમ વ્યવહારાણ છેદો અપાણમ ભવૈ સમત્તમ. અર્થ, જીવ ભગવાન ને જીવ આદિ પદાર્થો કે શ્રદ્ધાન કો વ્યવહાર સમત્વ કહા, ઓર અપને આત્મા કે હી શ્રદ્ધાન કો નિશ્ચય સમત્વ કહા હૈ. આમ સમત્વ ની પરિભાષા ભગવાન ધર્મેન્દ્ર ની વાણીમાં જીન વચન માં બે પ્રકારે આવી છે. આમાં ગડબડ ઘણી થાય છે. જો સમ્યક દર્શન બે પ્રકારના હોય છે, એક વ્યવહાર સમ્યક દર્શન અને એક નિશ્ચય સમ્યક દર્શન. બહુ વિવાદાસ્પદ વિષય થયો છે આ. કેમ કે જે 9 તત્વો અથવા 85 6 દ્રવ્યનું જે જાણવું અને શ્રદ્ધવું છે એને જાણીને, જાણીને એને સંમત કરીને, અમારી એવી શ્રદ્ધા છે, અમે બીજું કાંઈ માનતા નથી, એને કેટલાક સંપ્રદાયના જીવો વ્યવહાર સમ્યક દર્શન માને છે. વ્યવહાર સમ્યક દર્શન તો અમને થઈ ગયું. ભગવાને સમ્યક દર્શન બે કયા છે? પહેલું વ્યવહાર સમ્યક દર્શન ને બીજું નિશ્ચય સમ્યક દર્શન. વ્યવહાર સમ્યક દર્શન તો આપણે મેળવી લીધું, હવે નિશ્ચય સમ્યક દર્શન પણ આપણને થઈ જશે. એ રીતે સમ્યક દર્શન ની બે જાત કે બે પ્રકાર એવું કઈ છે નહીં. જે જીવને સમ્યક દર્શન હોય છે એના નિશ્ચય પરિણામ અને વ્યવહાર પરિણામ કેવા કેવા હોય એ બતાવવા માટે બે ભેદે વાત કરવામાં આવી છે. એક સમ્યક દર્શન ને બતાવવા માટે બે ભેદે વાત કરવામાં આવી છે. બે ભેદે વાત કરવાનું પણ પ્રયોજન છે. એક તો જે નિશ્ચય સમ્યક દર્શન એટલે આત્માના શુદ્ધ શ્રદ્ધાનુરૂપ જે પરિણમન છે, શ્રદ્ધા ગુણનું આત્માને જ શ્રદ્ધાનું જે પરિણમન છે, આ હું છું પોતાના અસ્થિના ગ્રહે છે એ દર્શન.
એવી પોતાના અસ્થિને ગ્રહતું શ્રદ્ધાનરૂપ પ્રતીકરૂપ જે દર્શનનો શ્રદ્ધાનનું પરિણમન છે એ અંતર્મુખી છે, અંતરંગ પરિણમન છે અને એનું કોઈ બહારનો વેશ નથી. તેથી એ સીધે સીધું કોઈને જણાતું નથી કે આને આ સમશ્રદ્ધાન છે કે નહીં. એવા શ્રદ્ધાન વાળા જીવને કઈક અંશે જાણવો હોય કે એવું શ્રદ્ધાન હોય અને પંચાસી કાય અને નવ પદાર્થનું શ્રદ્ધાન આગમમાં જીવું કહ્યું છે એવું હોય છે અને એની સાથે એને વિરોધ હતો નથી એવું બતાવવા માટે એના છ દ્રવ્ય અને નવ તત્વ સંબંધીના પરિણમને કહ્યું કે એને આ રીતે જાણવું અને માનવું બને છે. ભગવાને પણ આ રીતે પદાર્થોનું સ્વરૂપ નક્કી નિશ્ચિત કરીને પ્રતિપાદન કર્યું છે, જ્ઞાનમાં આવીને પ્રતિપાદન કર્યું છે અને સમ્યક દ્રષ્ટિઓ પણ એમ જ જાણે છે અને એમ જ માને છે. પણ એનો અર્થ એવો નથી કે એ કહ્યું છે એમ ગોખી લઈએ, એમ જાણી લઈએ, સૂક્ષ્મ જ્ઞાનમાં બુદ્ધિ વિચાર કરી લઈએ અને ન્યાયથી એને એ બરાબર લાગે એટલે એને એમ માયનું ગણવું અને એમ માયનું ગણવું એટલે એને સમ્યક દર્શન થયું ગણવું એમ વસ્તુના સ્વરૂપમાં નિશ્ચયપૂર્વક વ્યવહાર છે એમ વાત છે. નિશ્ચયપૂર્વક વ્યવહાર છે કે જેને શુદ્ધાત્મ શ્રદ્ધાન છે, હું ત્રિકાળી સહજ આત્મા છું, સહજ સ્વરૂપે છું એવું અંતરંગ શ્રદ્ધાનનું પરિણમન જેને બરાબર વર્તે છે એને બારમાં નવતત્વ દેવગુરુ શાસ્ત્ર આદિના પરિણમનમાં જે બીજા ગોટા છે એવા ગોટા આને નથી એટલી સાફ સુથરી બતાવવા માટે એ વાત કરું છું. કેમ કે એની અંદર દેવગુરુ શાસ્ત્રના સ્વરૂપમાં ઘણાને ગડબડ છે અને તત્વના વિષયમાં સમજણમાં પણ ઘણાને ગડબડ રહે છે. એવી ગડબડ સમ્યક દ્રષ્ટિને હોતી નથી એવું બતાવવા માટે એ વાત છે. પણ બુદ્ધિ જ માત્ર કામ કરી જાય અને પરિણમન ન હોય માટે વ્યવહાર શ્રદ્ધાન થઈ ગયું ને હવે નિશ્ચિત શ્રદ્ધાન બાકી રહ્યું ને એ થઈ જશે અથવા તો વ્યવહાર શ્રદ્ધાન થઈ ગયું માટે સમ્યક દર્શન પણ થઈ ગયું એ વાત લાગુ પડતી નથી. એટલા માટે એ વાત નથી. પણ વ્યવહારના પરિણામ આથી બીજી કક્ષાના ન હોય, જેનું નિશ્ચય સમ્યક દર્શન હોય એનું વ્યવહાર સમ્યક દર્શન પણ યથાર્થ યોગ્ય જ હોય અને એથી નીચે ન હોય, એથી બીજી રીતે ફેરફાર વાળું ન હોય એટલું બતાવવા છે. ભાવાર્થ તત્વાર્થ શ્રદ્ધા તત્વાર્થ કા શ્રદ્ધાન વ્યવહાર છે સમ્યક રહે આશા બી આવે કે તત્વાર્થોનું શ્રદ્ધાન થાય તો વ્યવહારે તે સમ્યક દર્શન છે. પણ કોને કે જેને નિશ્ચય સમ્યક દર્શન હોય એને, જેને નિશ્ચય સમ્યક દર્શન જ ન હોય એને એ વ્યવહાર શ્રદ્ધાન ખરેખર વ્યવહાર શ્રદ્ધાનને નામ પામતું નથી. શાસ્ત્રમાં એ સંબંધિત સ્પષ્ટ ખુલાસો છે. પંચાસ્તિક આ એક શુલ્કોત્તરમાં વિશે લીધો છે કે એવા શ્રદ્ધાનને વ્યવહાર આભાસ કહેવામાં આવે છે, આભાસરૂપ છે, ખરું નથી. કેમ કે એને અંતરંગમાં તો ભાવ ભાસતો નથી અને માત્ર એને એક બુદ્ધિમાં એક કલ્પના થઈ છે કે આને જીવ કહેવાય અને અજીવ કહેવાય અને આશરો કહેવાય અને બંધ કહેવાય. પોતાના જ આશરો બંધ ભાવને એને દેખાય નહીં, પોતાને નુકસાન થાય ત્યારે એને ખબર પડે નહીં. આશરો બંધ તો એને નુકસાનકારી ભાવ છે, એ પરિણામમાં એને ખબર પડે નહીં, એ પરિણામ એને રૂચે એમાં રાખે એમાં ઠીક પડે તો એને એ ભાવનો પરિચય છે એ વાત રહેતી નથી. શ્રદ્ધા ન હોય તો એનો નિષેધ આવ્યા વિના એની શુદ્ધ શ્રદ્ધામાં એનો નિષેધ કરતે છે. અથવા તો જીવનો એ સ્વભાવ છે કે નુકસાનથી એ હટે છે, જ્યાં એને નુકસાનનો ખ્યાલ માત્ર, નુકસાનનું જ્ઞાન માત્ર નુકસાનથી એને દૂર રાખે છે એનું સ્વાભાવિક પરિણમન છે. શું કહે છે? તત્વાર્થ કા શ્રદ્ધાન વ્યવહાર સે સમ્યક હૈ ઓર અપને આત્મ સ્વરૂપ કા અનુભવ દ્વારા ઉસકી શ્રદ્ધા. બીજું લક્ષણ માંગ્યો કે જ્યારે જીવને પોતાના સ્વસ્વરૂપનું શ્રદ્ધાન વર્તે છે ત્યારે એને અનુભવ, શુદ્ધાત્માનો અનુભવ, શુદ્ધાત્મ જ્ઞાન જેને આત્મજ્ઞાન કહે છે, એ પણ સાથે સાથે અવિનાભાવીપણે હોય છે, ન એવું બનતો નથી. અનુભવ દ્વારા ઉસકી શ્રદ્ધા, પ્રતીતિ, રુચિ અને આચરણ, એ પણ શ્રદ્ધાનું આચરણ છે, જ્ઞાનનું પણ એ આચરણ છે. ત્યાં ઉપયોગ પર ઉપયોગ પણ અસંખ્ય સમય માટે આત્માને વિષય કરવા રોકાય છે એટલે સ્થિર થાય છે, એને જેને સ્વરૂપાચરણ ચોથા ગુણ સ્થાનનું કહેવામાં આવે છે. સોલ નિશ્ચય છે, સમ્યક વહે, એ ખરેખર સમ્યક છે, નિશ્ચિત છે એટલે એ ખરેખર સમ્યક છે. અને ખરેખર સમ્યક એટલા માટે નથી કહ્યું વ્યવહાર શ્રદ્ધાને, કે વ્યવહારાભાષી જીવને પણ, જીવ નિશ્ચય સમ્યક વાળાને વ્યવહાર સમ્યક પર પરિણામ હોય, નવ તત્વ પદાર્થ અને દેવગુરુ શાસ્ત્ર સંબંધી એવા આભાસીને પણ હોય છે, કે જેને જેને મિથ્યા છે એને વ્યવહારાભાસ કહેવામાં આવે છે, તેથી એને ખરું સમ્યક દર્શન કહેતા નથી. પણ સમ્યક દર્શનની સાથે સહચર પરિણામના પ્રકારને જોઈને એને વ્યવહાર સમ્યક એવો ઉપચારથી કહેવામાં, સમ્યક ઉપચારથી એને સમ્યક કહેવામાં આવે છે. એવું ખ્યાલ કરવાની જરૂર શું છે, એ તો સમજાવવાનો વિષય છે. ત્યાં જયારે સ્વરૂપનો ઉપયોગ નહીં છે ત્યારે બીજો વિકલ્પ નથી, સમયનો વિકલ્પ નથી, ઉપયોગનો વિકલ્પ નથી, આત્માનો વિકલ્પ નથી, સ્વભાવનો વિકલ્પ નથી, કોઈ વિકલ્પ નથી, પરનો નથી ને સ્વનો નથી, દ્રવ્ય નથી, ગુણનો નથી, ને પર્યાયનો નથી, સમયનો નથી, એક નથી, ક્ષેત્રનો નથી, અસંખ્ય પ્રદેશોથી વેદન છે છતાં ક્ષેત્રનો વિકલ્પ નથી, અસંખ્ય સમય કાળ પર્યંતનો વેદન છે છતાં કાળનો વિકલ્પ નથી, સ્વભાવનો આશ્રય છે છતાં સ્વભાવનો વિકલ્પ નથી, પર્યાયનો આનંદ આદિવેદા છે છતાં પર્યાયનો વિકલ્પ નથી. વિકલ્પ ક્યાં છે? એ તો એ વિષયને સમજાવવા માટે એ બધા ભેદ અને વિકલ્પ ઉત્પન્ન થાય છે. વસ્તુ કાંઈ તે કાળે કાંઈ વિકલ્પ નથી, સમ્યક દર્શનના કાળમાં કોઈ વિકલ્પ નથી. સમ્યક દર્શન પોતે નિર્વિકલ્પ ધ્યાનમાં ઉત્પન્ન થનારી સ્થિતિ છે. આત્માના નિર્વિકલ્પ ધ્યાનમાં પ્રથમ સમ્યક દર્શનની ઉત્પત્તિ થાય છે. ક્યાં આવે છે? પૂજાનીજીના પત્રમાં આવે છે. આમાં આવે છે એમ કરીને લીધું છે. અખંડ જ્ઞાન ઘણું પુરુષાકાર કે શરીરાકાર, જેટલું શરીર છે એટલું ક્ષેત્ર છે ને, એનું ચૈતન્ય પિંડ છે. શરીર કર્મ, ભાવ કર્મ આ બધાથી જુદા, શરીરથી ભિન્ન, કર્મથી ભિન્ન, ભાવ કર્મથી ભિન્ન, અને શુદ્ધ પર્યાય છે ઊંડા. એક સમયે શુદ્ધ પર્યાય પણ સ્વભાવ છે, એ સામાન્ય સ્વરૂપ છે, પર્યાય તો વિશેષ સ્વરૂપ છે. ઈશ્વર ની ઊંડા ચૈતન્ય તત્વ નહીં, અસ્તિત્વ હૈ. શુદ્ધ પર્યાય કા અસ્તિત્વ જો ઇસમે ગૌણ હૈ. એસી પ્રથમ યથાર્થ શ્રદ્ધા જબ હી કહી જાતી હૈ ત્યારે જ કહેવામાં આવે છે, કે એસી શ્રદ્ધા કે પ્રસાર કે સાથી લીનતા કા આત્મલીનતા કા પ્રથમ આત્માનુભવ હોતા હૈ. આત્મલીનતા પ્રથમ વખત આવે ત્યારે આવા આત્માના શ્રદ્ધાને સાચું શ્રદ્ધાન કહેવામાં આવે છે. એ તેના વિકલ્પથી અને સૂક્ષ્મ જ્ઞાનથી જાણે તું આ શરીરથી જુદો છું, રાગથી જુદો છું, કર્મથી જુદો છું, એક સમયની શુદ્ધ પર્યાયથી હું જુદો છું, ત્રિકાળી ચૈતન્યમય શાશ્વત અસ્તિત્વ મારું સ્વરૂપ છે, કે એવું જાણવું માનવું એને હજી જીવતા થયા પહેલા સમ્યક શ્રદ્ધાને એવું નામ મળતું નથી, અથવા એ સમ્યક શ્રદ્ધાન છે નહીં. ભાવાર્થમાં જયચંદજી નાખ્યું કે અપને આત્મસ્વરૂપ કે અનુભવ દ્વારા उसकी श्रद्धा प्रतीति रुचि आचरण सो निश्चय से सम्यक है। यह सम्यक तो आत्मा से भिन्न वस्तु नहीं है, आत्मा ही का परिणाम है, आत्मा ना शुद्ध परिणाम है, तो आत्मा ये ही है, इन्हें आत्मा कहवामां आवे छे। ऐसे सम्यक और आत्मा एक ही वस्तु है, यह निश्चय का आशय जानना। पछे आज रही उनने पर्याय अभेद है, सम्यक दर्शन तो एक समय में पर्याय है, अनुभव में आ द्रव्यों पर्याय से प्रश्न रहो नहीं, क्या तो जो अनुभव है शुद्धात्मा है, एटले शुद्धात्मा आत्मा थी एकदम जुदी चीज रहती है, एवं आशय है त्या।